શ્રી પ્રવચન સાર ગાથા 200 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 130.
મોક્ષાધિકારી કહેવામાં એમ છે કે આ વિષય મારા અનુભવનો છે, સંપૂર્ણ સુધીને હું અધિકારી છું અને આત્માના જ્ઞાનપૂર્વક સ્વરૂપના, એટલે આત્માના એટલે નિજ સ્વરૂપના જ્ઞાનપૂર્વક અને નિજ સ્વરૂપની પ્રવૃત્તિમાં સર્વ ઉદ્યમ રાખીને હું સર્વ પરદ્રવથી મમત્વને છોડું છું અને નિર્મમત્વનું ગ્રહણ કરું છું. હવે એ કઈ રીતે એ હું કરું છું એની જે વિધિ છે એનો વિસ્તાર એને કહે છે કે પ્રથમ તો હું સ્વભાવથી જ જ્ઞાયક છું, એટલે પ્રથમ તો એટલે મારું વજન એટલે મારું પરિણમન છે એનો સર્વ રસ, પરિણમનનો પૂરો રસ એવો છે કે હું પરિપૂર્ણ જ્ઞાયક સ્વભાવ છું. સ્વભાવથી જ્ઞાયક છું એટલે હું પરિપૂર્ણ જ્ઞાયક સ્વભાવ છું, એના ઉપર મારું બધું વજન છે. સર્વ ઉદ્યમથી ઉપર લીધું ને, સર્વ ઉદ્યમથી શુદ્ધ આત્મામાં પ્રવર્તું છું. કેમ કે પ્રથમ તો હું જ્ઞાયક છું એટલે મારો જે સ્વભાવ છે એ જ્ઞાયક સ્વભાવ છે, ત્યાં જ મારું બધું વલણ છે, ત્યાં જ હું ઢળું છું. અને પહેલામાં પહેલી વાત એ છે, મુખ્ય વાત એ છે કેમ કે મારું ત્યાં વજન છે, ત્યાં મારો રસ છે, એ સિવાય બીજે ક્યાંય મારો રસ નથી. એક કેવળ જ્ઞાયક હોવાથી અને હું માત્ર જ્ઞાયક સ્વભાવ સ્વરૂપ હોવાથી મારે વિશ્વની એટલે સમસ્ત પદાર્થોની સાથે પણ સહજ નિર્જ્ઞાયક સંબંધ છે. અહીં તો અમૃતચંદ્રાચાર્ય એટલી વાત રાખી છે કે નિર્જ્ઞાયક સંબંધ છે મારે. જયસેનાચાર્ય દેવે ટીકામાં તો એમ કહ્યું છે કે ખરેખર મારે નિર્જ્ઞાયક સંબંધ પણ પરદ્રવ સાથે નથી. સંસ્કૃત છે ને, એમાંથી નિશ્ચય ન નીચેથી છે, બીજી નીતિના છેડે નિશ્ચય ન નિર્જ્ઞાયક સંબંધો નાસ્તી. પરદ્રવ સાથે મારે કોઈ સંબંધ નથી અને ખરેખર તો નિર્જ્ઞાયક સંબંધ પણ નથી. નિર્જ્ઞાયક સંબંધ વિશ્વના પદાર્થો સાથે જે ગણવામાં કે કહેવામાં આવે છે એ તો માત્ર વ્યવહાર છે, પરદ્રવ સાથેનો વ્યવહારથી એ સંબંધ ગણાય છે, કહેવાય છે, પણ ખરેખર નથી. વ્યવહાર એટલે કથન માત્ર, બાકી સ્વદ્રવ અને પરદ્રવને ખરેખર કાંઈ સંબંધ છે નહીં. ભલે કેવળ જ્ઞાનમાં પરદ્રવ્યો પ્રતિબિંબિત થાય અને તેથી આ આત્મા પરદ્રવ્યોને જાણે છે એમ કહેવાય. પરિણમ્ય પરિણામક શક્તિ ચાલી ને કાલે 15મી, પોતાને પણ જાણે અને પર પદાર્થો પણ જેમાં જણાય. સ્વપરને જાણવાના અને જણાવવાના કારણભૂત એ પરિણમ્ય પરિણામક શક્તિ લીધી છે. 15મી શક્તિ કાલે ચાલી કહે છે કે એ પરદ્રવ્યને જાણનારો આત્મા, એવી વાતો ઘણી આવે છે શાસ્ત્રમાં સ્વપર પ્રકાશક શક્તિની, પણ અહીંયા જ્યાં પોતાના સ્વરૂપમાં જ અંતર્લીન રહેવું છે, થવું છે, એને આત્મા પરદ્રવ્યને જાણે છે એનું કોઈ કામ છે નહીં, એટલે કે એનું કોઈ પ્રયોજન છે નહીં. મારો આત્મા પરદ્રવ્યને પણ જાણી રહ્યો છે અને એ રીતે પરદ્રવ્યને જાણવાનો મારો સંબંધ છે પરદ્રવ્ય સાથેનો, એવું પ્રયોજન નિજ હિત કરવામાં ક્યાંય છે, એટલે એ વાતને નિશ્ચયના આધારે નિષેધ કરવામાં આવે છે. નિશ્ચયનો આધાર લઈને એને નિષેધ કરવામાં આવે છે કે જે જણાય છે પરદ્રવ્ય એમાં જણાય છે, એ તો પોતે જ જણાય છે. ભલે પરદ્રવ્યના આકારે જ્ઞાનનો પર્યાય થયો હોય તો પણ એ જ્ઞાનનો પર્યાય છે, પણ પરદ્રવ્યનો નથી. એનો જ્ઞાનનો પોતાનો પર્યાય છે એટલે પોતે છે, અને એ રીતે પોતે જણાય છે. સમિસારમાં તો એ શૈલી બહુ આવે છે કે એ રીતે વિશ્વરૂપણાને પામ્યો હોવા છતાં, અને એક આકાર જ્ઞાનમાં જણાય ને, તો વિશ્વરૂપતાને જ્ઞાન પામ્યું હોવા છતાં એક રૂપતાને કદી છોડતો નથી. એટલે જ્ઞાનાકાર પણ જેવું જે અનુભવમાં આવે છે, અથવા વિશેષ પદાર્થો વિંધિન પદાર્થો જ્ઞાનમાં જણાવા છતાં, અથવા જ્ઞાનાકારે નિયાકારે જ્ઞાનાકાર થવા છતાં સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ મારો એવો છે એમ છે. એનો અર્થ એક રૂપતાને છોડતું નથી એનું, કે હું જે જ્ઞાન સામાન્ય સ્વરૂપ છું એ જ્ઞાન સામાન્યનો મારો અનુભવ એવો છે કે અનેકાકાર ગૌણ થાય છે અને એકાકાર જ્ઞાન સ્વાદમાં આવે છે. એ વિષય સમયસારમાં બહુ સારી રીતે ઉકસાવેલો છે. અહીંયા એમ લીધું છે કે હું જ્ઞાયક હોવાથી વિશ્વના પદાર્થો સાથે પણ સહજ જ્ઞેય જ્ઞાયક લક્ષણ સંબંધ છે. હું જ્ઞાતા છું એ બધા જ્ઞેય છે, અને જ્ઞાતા હું જ્ઞાતા છું ને એ બધા જ્ઞેય છે એમ જ્યાં કહેવું છે ત્યાં પણ એમ કહેવું છે કે જ્ઞેયો જ્ઞાયક થી ભિન્ન છે, સંબંધ છે એમ કહીને અભિન્ન છે એમ તો કહેવું નથી. જ્ઞેય જ્ઞાયક લક્ષણ સંબંધ છે એમ કહેવામાં એવો વ્યવહાર કરવામાં પણ નિશ્ચય છુપાયેલો છે કે એ ભિન્ન છે, પરજ્ઞેયો છે એ આ જ્ઞાયક થી ભિન્ન છે. તો જ નિર્મમત્વ થાય ને. ગાથાનો મુદ્દો તો એ છે કે પરદ્રવ્ય જ્ઞાનમાં જણાય છે, સમ્ય જ્ઞાનમાં અથવા કેવળ જ્ઞાનમાં સોપર પદાર્થો એક સાથે જ્ઞાન ગોચર થાય ત્યારે પણ સ્વ જણાય છે તેમ પર જણાતા નથી. એ લીધું છે કર્તા કર્મ અધિકારમાં કે જેવી રીતે આ રાગાદી થતા માલુમ પડે છે તેવી રીતે ક્રોધાદિક થતા માલુમ પડે છે તેવી રીતે જ્ઞાન થતું માલુમ પડતું નથી, અને જેવી રીતે જ્ઞાન થતું માલુમ પડે છે તેવી રીતે ક્રોધાદિક થતા માલુમ પડતા નથી. એમ લીધું છે એટલે કે પર છે એ પર પણ એ જણાય છે, એક સાથે બે જણાય એમાં સ્વ સ્વ પણ એ જણાય છે અને પર પર પણ એ જણાય છે. એટલે પર જણાતા પરની ભિન્નતા સાથે જણાય છે, સ્વ જણાતા સ્વની અભિન્નતા સહિત સ્વ જણાય છે એમ છે. તેથી પરદ્રવ્યમાં પરંતુ બીજા સ્વસ્વામી લક્ષણાદી સંબંધો નથી. એટલે કે જ્ઞાનમાં પરજ્ઞેયો જણાય છે અને પરજ્ઞેયોનું જ્ઞાનમાં પ્રતિભાસનું અનિવાર્ય છે એ નિવારી શકાય એવું નથી, કેમકે એ બંનેનો જાણવા જણાવવાનો સ્વભાવ છે. સ્વભાવને મીટાવો તો વસ્તુને મીટાવવી પડે, પણ એ તો અશક્ય છે. તો જ્ઞેય જ્ઞાયક લક્ષણ સંબંધ જ છે એટલે ફક્ત ભિન્ન ભિન્ન દ્રવ્યો ભિન્નપણે જણાય છે, પરંતુ બીજા સ્વસ્વામી લક્ષણાદી સંબંધો નથી. એટલે જણાતા તે કોઈ પોતાપણે જણાતા નથી. આ કુટુંબ પરિવાર મારો છે એમ જ્ઞાનમાં જણાય છે તો એ જ્ઞાન સાચું નથી. એમ ઉદયગત શું છે કે મનુષ્યો તો ઘણા છે સમાજની અંદર, પણ જેટલો કુટુંબ પરિવાર હોય એને એ મારાપણે જોવે છે, અને એ સિવાયના પાડોશથી માંડીને ગામના જેટલા મનુષ્યો જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય ત્યારે મારા નથી એમ એને પ્રતિબિંબિત થાય છે, અને આ પ્રતિબિંબિત થાય ત્યારે આ મારા છે એમ એને પ્રતિબિંબિત થાય છે, તો એમાં જ્ઞાન ખોટું ઠરે છે. કેમ કે એને નિર્જ્ઞા એક લક્ષણ સંબંધ જ છે, પણ સ્વસ્વામિત્વ આદિ કોઈ સંબંધ છે આવું છે. પેલું જણાય અને પછી થાય છે, સાથો સાથ થઈ જાય છે. જાણવા પછી વિકલ્પ નથી કરવો પડતો ભેદ જ્ઞાન નો, કે આ તારા ને આ મારા, એવો ભેદ પાડવો પડતો નથી. આ વિષયને જરાક એને રોજ ઉઠીને થતી ભૂલ. પાછા અહીં તો એમ કે બરાબર આ વાત તો બરાબર છે, પણ ત્યાં બરાબર ક્યાં ગયું? ત્યાં એને ભૂલ થાય છે કે નહીં એવું એ વિચાર કરે છે, એ કાળે વિચાર કરે છે. આવું શાસ્ત્ર માં આવે છે, પણ જ્યાં આયા ઉદયમાં જ્યાં ઉદય પરિણામ ઉત્પન્ન થાય ને ત્યાં ઓલું ગાયબ થઈ જાય છે, કે જાણે કોઈ દી સાંભળ્યું નથી. પછી વિચાર આવે કોઈ આપણું નથી, કોઈ આપણો નથી એમ વિચાર કરે. વિચાર કરે ત્યારે પછી ઉદય ઓલો ન હોય, ઉદય હોય ત્યારે આ વિચાર કરે. જો ઉદયમાં સાવધાની આવે તો એમાં એને ફેર પીડ્યા વિના અરે રસ્તી થતી હોય એટલે વિચાર આવે નહીં એ વખતે. કેમ કે રસ રસ છે એક એવી ચીજ છે કે જ્યાં એકાગ્ર થાય છે જીવ. જે જે પ્રકારનો રસ હોય છે તે તે પ્રકારમાં જીવ ત્યાં એકાગ્ર હોય છે, એટલે પછી થવાનું કારણ રહેતું. જાણતી વખતે એને પોતાના જ્ઞાન ને ત્યાં હાજર કરવું જોઈએ કે આ જૂઠું આમાં કેમ જણાય છે, સાચું તો હું આમ સમજ્યો છું કે પરદ્રવ્યો મારાથી ભિન્ન છે, કોઈ પરદ્રવ્ય મારા નથી, છતાં આમ કેમ જણાયું. જણાતી વખતે જો એને જાગૃતિ આવે તો એનું ફળ એવા જ ના રહે નહીં. આમ છે જે વિચારની પ્રક્રિયા છે સ્વાધ્યાય આદિના નિમિત્તે, વાંચન વગેરેના નિમિત્તે, એમાં જો જાગૃતિનો પ્રકાર ન આવે તો બાકીનો જે પ્રકાર છે એ નિષ્ફળ જવાનો છે, અથવા વિપરીતતાનું પ્રાય કારણ થશે એમ બનશે. અભ્યાસ કરવો જોઈએ કે જ્ઞાનની સત્તામાં રોગનું વેદન છે, રોગના વેદનમાં જ્ઞાનની સત્તા છે. એકનું જ્ઞાન જોવાનો પ્રયાસ કરે તો રોગના વેદન બાજુનો રસ ફરી ગયા વગર રહે નહીં. વેદનાનો અભ્યાસ જ એવી ચીજ છે કે ગમે એવી તીવ્ર વેદના હોય તો પણ એ જ્યારે જ્ઞાનને પકડવાનો પ્રયત્ન કરે, જ્ઞાન સત્તાને જ્યાં ગ્રહણ કરવા જાય, એ પ્રયાસ માત્ર જે ગ્રહણ થવું બીજી વાત છે, ત્યારે તો એને ભાષમાં આવે, ભાષણમાં આવે એવું છે કે આ ગમે એટલું તીવ્ર વેદન હોય તો જ્ઞાનથી ઉપર 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 થાય છે, જ્ઞાનની અંદર અંદર થાય છે એમ છે. એવું તો પછી આ વિચાર કામનો શું? જો એવી વખતે વિચાર ના આવે તો પછી આનું કામ શું? કોઈ પણ માણસ જયારે કઈ પ્રવૃત્તિ કરે છે ત્યારે એમાં પ્રયોજન વિચારીને કરે છે ને, કે આપણને આ ક્યારે કામમાં આવે. ઘરની અંદર ઘર વખરી બધી કઈ રોજ વાપરતા નથી, બરાબર છે. કેટલીક ચીજ વસ્તુ એવી હોય છે ભાઈ આ અમુક ટાણે કામમાં આવશે. બોલો, ભાત વાવવાનો મોટો આવે છે ઝારો, કુંડી જેવું અંદર કાણા પાડેલા હોય, તો ભાઈ પ્રસંગ હોય અને 150 માણસને જમાડવા હોય અને ભાત રાંધવો હોય તો ઓસાવાના કામમાં આવશે. તો એ રાખી મૂકે છે શું કરવા, કે લઈએ ત્યારે એનું પ્રયોજન છે કે આ ટાણે કામમાં આવશે, એમ હોય શકે ને. પછી તો એમ લોકો કે ભાઈ હંગર્યો હાફ કામમાં આવે, એટલે નાની મોટી ચીજ બધી પરિગ્રહ જેટલો થાય એટલો કરી લઈએ. તો એને ક્યારે કામમાં આવશે એને ખ્યાલમાં છે, જરૂર પડે ત્યારે યાદ કરે આ ચીજ આપણા ઘરમાં પડી છે, હાચવીને ફલાણા ઠેકાણે મૂકી છે. પછી ભલે શું કહેવાય રજૂ પીવું, અને અહીંયાથી મૂકો આપણે લાવો અત્યારે, જો આપણે ચીજ હતી તો કામમાં આવી. એમ હંગરી હોય ત્યારે એને બરાબર ધ્યાન હોય અને વાપરે ત્યારે પણ એને આવું હંગરો કરવો કામનો છે એ દ્રઢ કરી લે, દ્રઢ કરે છે કે નહીં. એમ આ હંગરે જ્ઞાનમાં ધારણા કરે કે પરદ્રવ્ય મારા નથી, કુટુંબ પરિવાર મારા નથી, શરીર મારું નથી, ક્યારે કામમાં આવવાનું. જો વેદનાનો ઉદય આવે ત્યારે જો એ કામમાં ના આવવાનું હોય તો પછી આનું તો કઈ પ્રયોજન છે. પછી તો ઓલા ગાંડા માણસો રસ્તામાંથી કાગળી અને ડૂચા ને જેટલું આવે એટલું ભેગું કરે, એના જેવું થાય કે એને કઈ કામનું હોય એને, એના જેવી પછી પરિસ્થિતિ.
એમ વિચાર કરવો જોઈએ કે આ જવાબદારી લૌકિક અપેક્ષા એ ગણાય છે, પણ આમાં મારું ચાલે કેટલું, અધિકાર કેટલો
એ દેખાય તો એને કેદ ભાંગ્યા વિના, અરે એનું જોશ ઘટી જાય ભાઈ. જો એને દેખાય કે આમાં મારું ચાલતું નથી, થવાનું હોય તેમ થાય છે, મારું નથી ચાલતું, તો એનું એ બાજુનું કરવું કરવું એનું જે જોર છે એકવાર તો એને જોર તોડવાની જરૂર છે. જો એને કર્તૃત્વનું જોર એટલે કે દર્શનનું જોર મળવું પડે તો એના જ્ઞાનમાં સ્વરૂપનું અવભાસન થવાની એક જગ્યા થાય, અવકાશ થાય. નહીતર ગમે એટલો જ્ઞાનનો ઉગાડ હોય પણ કષાય રસથી રંજિત જ્ઞાનના પરિણામમાં એ જ્ઞાનના ઉઘાડમાં કદી આત્મા પ્રતિભાસતો નથી. પછી તો કોઈ આવા વાળો છે નહીં. શું કહ્યું કે સ્વસ્વામી માં પરંતુ બીજા સ્વસ્વામી લક્ષણાદિ સંબંધો મારે નથી. જેટલા કોઈ પરદ્રવ્યો મારા ગણાય છે ત્યાં પણ મારો અભ્યાસ એ છે, જ્ઞાનનો અભ્યાસ છે. આ જ્ઞાનની કસરત, જ્ઞાનની વ્યાયામશાળા, કે ક્યાંય મારાપણું ભાસે તો એ મહાદુર્ગતિનું કારણ છે. નુકસાન નહીં એને બીજ નથી ભાઈ, જો કેટલું પરિણામ મહાવેશમાં હોય છે કે આ મારાપણું દેખાય એમાં દુર્ગતિનું કારણ છે, અનંત દુઃખો ઉભા થવાનું કારણ છે. જેમાં મારાપણું જણાય છે તો ક્યાંય જગતના દ્રવ્યો એના રસ્તે પડી જશે, ત્યારે તો કાયમ રહેવાના નથી મારા મહિના છે તોય. એ એના રસ્તે ને તું તારા રસ્તે ત્યારે જાય છે કે નહીં, પોતપોતાના સ્થાનમાં. એ એના પરિભ્રમણમાં ક્યાંય ના ક્યાંય, આ મારું મારું કરીને આના પરિભ્રમણમાં ક્યાંય નો ક્યાંય ક્યાંય ચાલ્યો જશે અને અનંત દુઃખનું કારણ થશે. લાલભાઈ હતો મારા થોડી વાત ચાલે કે આવો મોકો ફરી ફરીને આવતો નથી, એવું વિશે છે. બોલીએ પણ હવે બોલ્યા પછી જે કાંઈ કરવું હોય ન થાય તો બીજે તો ચટપટી થાય છે કે નહીં. દુકાને રળવા જાય, આખો દી મહેનત કરે અને કાંઈ ન મળે તો કેવી આકુલતા થાય, આટલી મહેનત કરીને કાંઈ હાથમાં ન આવ્યું, આટલી મહેનત કરીને કાંઈ હાથમાં ન આવ્યું, આટલા પૈસા રોક્યા, આટલો માલ ભર્યો, એના ઉપર આટલું વ્યાજનું ખર્ચ ચડ્યું, આટલું ગોડાઉનનું ભાડું ચડ્યું, આટલા માણસોના ખર્ચા ચડ્યા, અને ભાવ બેસી ગયા ને કાંઈ હાથમાં આવ્યું. એ આકુલતા થાય છે, આકુલતા થાય. જો વિચાર આવે ને કાર્ય ન થાય તો એની આકુલતા થાય આત્મારથી ને. જેને એમ પૂછ્યું, ભાઈ કાંકે આકુલતા નો માર્ગ છે તો તમે આકુલતા થાય એમ કયો છો? ભાઈ એક તબક્કો એવો છે કે જીવને આકુલતા પણ થવી ઘટે છે. જો એને આકુલતા ન થાય તો એને કાર્ય કરવાની એટલી તમન્ના છે નહીં. જો એટલી એને તમન્ના નથી અને એમને એમ ટાઢો થઈને પીડ્યો છે, એ તો હવે આપણે યથાશક્તિ વાંચીએ છીએ ને વિચારીએ છીએ, અને થવું હોય ત્યારે થાય, એની પર્યાય થવાની હોય ત્યારે થાય ને. આપણી ઉતાવળ શું કામમાં લાગે એમ આકુલતા કરે. તો કે છે કે તું બીજે સાવધાન છો, અહીંયા ટાઢો છો પણ બીજે તો તું સાવધાન છો. પરગ્રહમાં જ્યાં તને પ્રયોજન ભાષે છે, ભલે ખરેખરી પ્રયોજન નથી, ખોટું છે, પણ ખોટું તને સાચું ભાષે છે, ત્યાં તો તારી આકુલતા તને થયા વિના રહેતી નથી, ત્યાં કરવી પડતી નથી, પણ સહજ તને થઈ આવે છે. એ એમ બતાવે છે કે અહીંયા તને દરકાર આવી નથી. શું કે છે, એને જ્યાં સ્વ સ્વામી લક્ષણ સંબંધ નથી એવું જો જ્ઞાન છે તો એ જ્ઞાન એના સ્વરૂપના પુરુષાર્થ માટે પર્યાપ્ત છે. તેથી મારે કોઈ પ્રત્યે મમત્વ નથી, સ્વ સ્વામી લક્ષણ સંબંધ નથી એટલે મારું કોઈ નથી, હું કોઈનો સ્વામી નથી. તેથી મને જણાય છે ખરા પરદ્રવ્યો, પણ મારા પણ કોઈ ભાસતા નથી. આમ છે આચાર્ય મહારાજ છે એ તો સાક્ષાત નિર્મમત્વની મૂર્તિ છે. ઘણા મુનિઓને જંગલમાં એવા રોગ થાય, એવા રોગ થાય, શું આ બાજુ શરીર છૂટવાનો કાળ હોય ને તૃષા લાગે, જબરજસ્ત તૃષા લાગે ભાઈ, એને ખ્યાલ આવે કે આ કોઈ તૃષાની વેદનાનો પ્રકાર સાધારણ તૃષા જેવો નથી. પોતાને વિકલ્પની મર્યાદા એવી નથી કે અવિધિએ પાણી ગ્રહણ કરે, મંડળમાંથી પાણી પીએ નહીં, આહાર ઉપર એક વખત પાણી લીધું તે લીધું, પછી 24 કલાક પહેલા લે નહીં, અને આહાર સિવાય તો પાણી લેવાનો બીજું કોઈ એમને અવસરે નથી. જો આહાર લેવા જંગલમાંથી નગરમાં આવે નહીં તો જંગલમાં તો કોઈ પાણી લેવાનો અવસર છે નહીં, પ્રાસુક જળ ન હોય ક્યાંય, હે સ્વયં લે પણ નહીં, તો કોઈ આપે તો લઈએ, એવું છે. અદત્તાદાન ભૂલી લેતા નથી, રચકણ નહીં, હળીનો ટુકડો નહીં, તો પાણીનો બિંદુ નહીં. બીજા મુનિઓને કોઈ વાર કે પુરુષાર્થ ફાટે ને એવી પ્રતિકૂળતા દેખાય શરીર આદિની સંયોગ વગેરેની, કે નગરમાં જવાનો યોગ નથી, કાળ અનુકૂળ નથી, કોઈ સમય અનુકૂળ નથી, શરીરની સ્થિતિ અનુકૂળ નથી, તો સિદ્ધિ સંલેખના લઈ લે, ચલાવ શરીર છૂટે ત્યાં સુધી કાંઈ પણ ગ્રહણ કરવાનો પરિત્યાગ છે. ખલા મુનિઓ સાથે હોય સહયોગી તો કે વેદનાનો પ્રકાર બીજો છે,
સ્વરૂપ ની વાર્તા હું સાંભળવા તૈયાર છું. વાર્તા કરો તો કોઈ સ્વરૂપ ની એવી કરો કે મારા પુરુષાર્થ ને વધારે પુષ્ટિ મળે. કીધું એટલી શિથિલતા હોય તો, નહીતર સ્વરૂપ ના ધ્યાન માં ચડી જાય. વિકલ્પ હોય થોડી વેદના નો પ્રકાર વિશેષ હોય, થોડી શિથિલતા વિકલ્પ આવી જતો હોય, મચક ખાતી હોય પરિણતિ, તો આવે છે ને નિર્યાપક આચાર્યો દ્વારા સંલેખના વખતે મુનિઓને પણ અધ્યાત્મના વિષયનું શ્રવણ કરાવવામાં આવે છે. આત્માને તૃપ્ત કરો, શરીરની તૃપ્તિ આત્માની તૃપ્તિ નથી. યજ્ઞમાં કહેતા હતા જીયાલાલ આવ્યા હતા ને, સોગાનીજીની આ વાત બહુ જબરજસ્ત છે. કે કોઈ વાર તો મુનિ એમ કહે કે મને સંલેષણાના કાળમાં તમે મને એમ કે સંભળાવો, ને આ તો એમ કે છે કે સંભળાવ મને મૃત્યુ વખતે સંભળાવવાની વાત એવી નબળાઈ મારે જોઈએ નહીં છે ને. હું કોઈ સંભળાવે મને આત્માને હું સાંભળું, અરે હું મારા આત્મામાં ઉતરી જાઉં, બહુ બહુ જબરજસ્ત વાત કરી શકે. એકાવતારી છે ને એટલે એના બધા લક્ષણ એ જાતના હોય છે. એકાવતારી જીવ હોય મનીઓ પણ કોઈ વખત બે ત્રણ ચાલે છે. મુનિ પછી પાછા સમીપ દ્રષ્ટિ દેવલોકમાં જાય, થોડી બે ભાવ ત્રણ ભાવ એ ભાવમાં જોવા વાળા હોય છે, એક જ ભાવ આડો હોય છે. એના પુરુષાર્થ નો પ્રકાર પણ એને અનુસરીને હોય છે. શું કહે છે કે તેથી મારે કોઈ પ્રત્યે મમત્વ નથી, સર્વત્ર નિર્મમત્વ છે. જગતના કોઈ સચેત અચેત સચેત અચેત મિત્ર મિત્ર સાથે જરા પણ પોતાપણાનો ભાવ રહ્યો નથી, વિતરાગ ભાવ છે. જે કોઈ પરદ્રવ્યો જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય, હું તો જ્ઞાતા માત્ર છું એવા પરિણામના મૂર્તિમંત છે આચાર્ય. હવે એક જ્ઞાયક ભાવનો સર્વજ્ઞયોને જાણવાનો સ્વભાવ હોવાથી, એટલે સર્વજ્ઞયો જ્ઞાનમાં જણાય જાય એવો જ્ઞાનનો જ્ઞાયક ભાવનો સ્વભાવ હોવાથી, ક્રમે પ્રવર્તતા અનંત ભૂત વર્તમાન ભાવિ વિચિત્ર પર્યાય સમૂહ વાળા અગાધ સ્વભાવ અને ગંભીર એવા સમસ્ત દ્રવ્ય માત્રને જાણે કે તે દ્રવ્યો જ્ઞાયકમાં કૂતરાઈ ગયા હોય, ચિતરાઈ ગયા હોય, જ્ઞાયકમાં ડટાઈ ગયા હોય કે જ્ઞાયકમાં ખોળાઈ ગયા હોય, અરે જ્ઞાયકમાં ડૂબી ગયા હોય, સમાઈ ગયા હોય, પ્રતિબિંબિત થયા હોય, એમ એક ક્ષણમાં જ જે શુદ્ધાત્મા પ્રત્યક્ષ કરે છે. આ પ્રત્યક્ષ શબ્દને વધારે વ્યક્ત કરવા માટે આટલી બધી વાત લીધી. જ્ઞાન જ્ઞેયને પ્રત્યક્ષ કરે છે એટલે શું, એટલા માટે આ દર્શન જોડેલા છે. જ્ઞેયજ્ઞાયક લક્ષણ સંબંધની અનિવાર્યતાને લીધે જ્ઞેયજ્ઞાયકને ભિન્ન પાડવા અશક્ય હોવાથી, વિશ્વરૂપતાને પામ્યો હોવા છતાં જે આ એક વિષય છે, શુદ્ધાત્મા સહજનન શક્તિવાળા જ્ઞાયક સ્વભાવ વડે એક રૂપતાને છોડતો નથી.
છે આ બધી અંદરની રમત છે. શું કહે છે, હવે મને નિર્મમત્વ છે એમ કહીને હું જ્ઞાયક સ્વભાવ હોવાથી પરદ્રવ્યો સાથે ભિન્નપણાનું મારું જ્ઞાન નિર્મમત્વ સહિત વર્તે છે. એમ કરીને આગળ વાત લીધી કે એક જ્ઞાયક ભાવનો, જ્ઞાયક ભાવનો કીધું, એક જ્ઞાયક ભાવનો એક રૂપ છે ને, અખંડ અભેદ છે. સર્વજ્ઞિઓને જાણવાનો સ્વભાવ હોવાથી, નાયક ભાવ એક છે, જાણે છે સર્વજ્ઞિઓને જાણવાનો, એનામાં સ્વભાવ એટલે શક્તિ અથવા સામર્થ્ય રહેલું, એ સામર્થ્યને લઈને જાણે છે. કોને જાણે છે કે જગતના પદાર્થોને જાણે છે. કેવા છે જગતના પદાર્થો? કે ક્રમે પ્રવર્તા છે. ક્રમે પ્રવર્તા એટલે એક પછી ક્રમથી જેની અવસ્થાઓ થઈને બદલી રહી છે, થઈને બદલી રહી છે. એવા જે જગતના પદાર્થો છે, દ્રવ્યો છે, એને જાણે છે. એક તો એ ક્રમે પ્રવર્તા છે. અનંત ભૂત વર્તમાન ભાવિ વિચિત્ર પર્યાય સમૂહવાળા છે. તે તે પદાર્થોને ભૂતકાળમાં, વર્તમાન કાળમાં અનેકપણાને અહીંયા વિચિત્રપણું કહેવામાં આવે છે. વિચિત્રતા એટલે અનેકતા. વિભિન્ન પ્રકારની અવસ્થાઓ ભૂત ભવિષ્યને વર્તમાનમાં થાય એવી પર્યાયોના સમૂહવાળા છે. એક કાળમાં એક અવસ્થા હોય પણ અનંત અવસ્થાઓને સાથે ગણીને પર્યાય સમૂહવાળા દ્રવ્યને કહેવામાં આવ્યા છે. વળી અગાધ સ્વભાવ છે જેનો, એ વાત છે. અગાધ જેમનો સ્વભાવ છે, ફૂટનોટ લીધી છે, અને જેવો ગંભીર છે, અગાધ સ્વભાવ અને ગંભીર જગતના પદાર્થોનું વર્ણન છે. ક્રમે પ્રવર્તા છે, ત્રણેય કાળની ભૂત ભવિષ્ય વર્તમાનની અનેક વિચિત્ર પર્યાયો સમૂહ પર્યાયોનો સમૂહ જેને થાય ત્યાં કરે છે, અને અગાધ જેમનો સ્વભાવ છે અને જેવો ગંભીર છે, એવા સમસ્ત દ્રવ્યોને ભૂત વર્તમાન તેમજ ભાવિ કાળના ક્રમે થતા અનેક પર્યાયો, અનેક પ્રકારના અનંત પર્યાયો સહિત એક સમયમાં જ પ્રત્યક્ષ જાણવાનો આત્માનો સ્વભાવ છે. અગાધ અને ગંભીર સ્વભાવ જ્ઞેયોનો લીધો છે. જગતમાં જેટલા જીવો અજીવો જે કાંઈ છે તે બધા પદાર્થોનો સ્વભાવ કેવો છે કે અગાધ સ્વભાવ છે. વિજ્ઞાનમાં તો ખ્યાલ આવે એવું છે કે કેટલું બહુ ખાસ સૂક્ષ્મવાળા જીવો બહુ રિસર્ચની મહેનત કરે ત્યારે એકાદનો ગુણ છે એ મર્યાદિત રીતે એને રિસર્ચ થાય છે કે આ પદાર્થમાં આવો ગુણ છે. પેટ્રોલ છે એ બાળવાના કામ, અને પેટ્રોલ છે એ કપડાં સાફ કરવાના કામમાં પણ આવે, ક્લિનિંગ એજન્ટ. પેટ્રોલ તો કહે ને, ડ્રાય ક્લિનિંગ કરે છે અને પેટ્રોલ વાપરે છે, દાખલ હોય તો નીકળી જાય. હવે જે બાળવાના બળતણ તરીકે જે જે પ્રવાહી કામમાં આવે, એ જ પ્રવાહી કપડાં ઉપરનો ડાઘ સાફ કરવાના કામમાં આવે, એનો બીજો ધર્મ થયો ને, તો એ કેટલાક પ્રયોગથી ઘણી મહેનતથી કોઈ એક ગુણધર્મને મર્યાદિત રીતે શોધવામાં આવે છે. પણ એક પદાર્થને, એક રજકણને, એક જડ રજકણને અનંત ગુણધર્મો છે. દ્રવ્યના, ગુણના ને પર્યાયના ત્રણેયને અનંત ધર્મો છે. એવો અગાધ સ્વભાવ વાળો પદાર્થ છે. પદાર્થનો સ્વભાવ કેવો કેવો છે? અગાધ છે. અગાધ છે એટલે એનું કોઈ તળિયું હાથમાં આવે એવું નથી, અને ગંભીર, એ બધાને લઈને પીડ્યો છે પદાર્થ. ગંભીર હોય ઓછું બોલે એમ કે છે ને ભાઈ, ગંભીર પ્રકૃતિ છે, બોલશે ઓછું એમ કહેવાય. તીસરો માણસ હોય, ફટફટ ફટફટ બધું બડબડ બડબડ બોલે. તો આ જે પદાર્થ છે એ આટલા બધા સ્વભાવો હોવાથી એની ગંભીરાત લઈને વિશ્વમાં વિશ્વમાં પડેલો છે. ઘણું પીડ્યું છે એની અંદર, બાર ઘરે થોડું દેખાય, કેટલાક એના ધર્મો વ્યક્ત થાય, તો પણ એની પદાર્થના સ્વભાવની ગંભીરતામાં અનંત ધર્મો પડેલા છે, અનંત શક્તિઓ પડેલી છે. એક જ રજકણ છે એ પરિણમીને ઝેર થાય. ઘણીવાર માણસ રસોઈ બનાવે છે ને, ખાવાના રજકણો બધા ખાવાને લાયક એવા રજકણો છે કે માણસ આહાર કરે, આહાર કરે તો એને શરીરની પુષ્ટિ મળે એવું નિમિત્ત નિમિત્ત સંબંધ. એ જ ખાવાનું પીડ્યું રીએ ટાઢું થાય, વાસી થાય, અને એમાં પોઈઝન થઈ જાય, ઝેર થઈ જાય, તો માણસ ટાઢું વાસી બે દિન ત્રણ દિનનું ખાય ને ઝાડા ઉલટી થાય, માણસ મરી જાય. એટલું અંદર શરીરમાં પછી વ્યાપી જાય ખાધા પછી, કે જે રજકણો ખાતા એને શરીરની પુષ્ટિ થતી હતી એને પ્રાણ શક્તિ અવસ્થાનો પલટો થાય છે. રજકણ તેનાથી પડ્યા છે, અવસ્થાનો પલટો થાય છે. તો એની કાર્યશક્તિ કેટલી, એક એક રજકણમાં આનંદ શક્તિ ભરેલી છે. એના એકમો બનાવે છે. સિદ્ધાંત એનો એ છે કે જેમ રજકણ નાનું નાનામાં નાનું એની દ્રષ્ટિએ ગણે છો, એ તો છે અનંત રજકણ લોકો, તો પણ ત્યાંની શક્તિ છે એ વધુમાં વધુ કેટલું તોડી ફોડી શકે, જેને બ્લાસ્ટિંગ પ્રોસેસમાં મૂકવામાં આવે. સ્ક્રેપિંગ પ્રોસેસ છે, બ્લાસ્ટિંગ પ્રોસેસ છે. એ રીતે એના કેટલા ગુણધર્મો જોવા છે. પદાર્થ જુઓ તો અનંત બધા જ સ્વભાવથી સ્વભાવની ગંભીરતાને લઈને પડેલો. એવા જે સમસ્ત દ્રવ્ય માત્ર ને રજકણની વાત થઈ, પણ છ દ્રવ્યોમાં પ્રત્યેક પદાર્થને અનંત ગુણધર્મો છે. એને જ્ઞાયક સ્વભાવી જીવ કેવો જ્ઞાન થતાં પ્રત્યક્ષ કરે છે, એના અનંતે અનંત સ્વભાવને પ્રત્યક્ષ કરે છે. પ્રત્યક્ષ કરે છે ત્યારે એના જ્ઞાનમાં એ કઈ રીતે જણાય છે એનો ત્યાં ચિતાર લીધો છે. સંસારમાં આ વિષય નિવિતત્વ પ્રજ્ઞાપન છે ને, એટલે જરા વિશેષતાથી લીધી છે વાત, કે જાણે કે તે દ્રવ્યો તેના અનંત ગુણધર્મો સહિત જ્ઞાનમાં કોતરાઈ ગયા હોય, જેમ કોઈ ચીજ કોતરી કાઢો તો એ ચિતરેલા કરતા કોતરેલું વધારે ગણાય ને, એમ કાપડને કોતરે અને એ ચિતરે. જ્ઞાયકમાં કૂતરાઈ ગયા હોય, સ્પષ્ટ ચિતરાઈ ગયા હોય, નાયકમાં જેને આવીને દટાઈ ગયા હોય, નાયકમાં ખોડાઈ ગયા હોય, ખસે નહીં એવા, એમ ખોડાઈ પણ વેચી લીધું છે જેને ખસતા નથી, ડૂબી ગયા હોય જેને બધા એમાં આવીને ડૂબાણ ડૂબી ગયા હોય, સમાઈ ગયા હોય, સમાવેશ પામી ગયો હોય, કાંઈ બાકી ન રહેતું હોય અને પ્રતિબિંબિત થયા હોય, એમ એક જ ક્ષણમાં ઓછામાં ઓછા કાળમાં એક જ સમયમાં જે શુદ્ધાત્મા પ્રત્યક્ષ કરે છે, જે કેવો જ્ઞાન શુદ્ધાત્મા થયો તો કેવો જ્ઞાન થયું છે ને, એક જ ક્ષણમાં પ્રત્યક્ષ કરે છે, એટલે પૂરેપૂરું જાણી લે છે. એવું જ્ઞેય અને જ્ઞાનનું નજીકપણું છે કે જાણે જ્ઞાનમાં જ્ઞેય આવીને ડૂબી ગયા હોય એવું લાગે. વેદનામાં એને એમ જ લાગે છે ને કે આ તો મને થાય છે, એટલો એ વિચાર કરે કે મને નથી થતું પણ થાય છે, ને હું જોઉં તો ખરો જ્ઞાન સ્વભાવી છું. માટે જ્યાં જે કાંઈ થાય છે ત્યાં તેને જાણું તો ખરો, કે આ થવું એટલે શું છે, ક્યાં છે, ક્યાં થવું છે, આ તો પહેલેથી વિચાર કર્યા વિના મારામાં થાય છે એમ સીધું જો ઉપાધિ ઔપાધિક પણ પરિણમે તો એમાં તો એને વેદનાના દુઃખ સિવાય બીજું કાંઈ થાય નથી. અધ્યાત્મનો વિષય એ અંદરના સ્વલક્ષે બહુ સૂક્ષ્મ અવલોકન માગે એવી ચીજ છે.
દેવકાય પરિણામની અંદર ચિત્રો વિચિત્રતા, અનેક પ્રકારની લાગણીઓ જે કાંઈ થાય છે, જ્ઞાન શું, જ્ઞાનથી અન્ય શું, સ્વલક્ષ્ય બહુ બારીકાઈથી એનું અવલોકન કરીને અભ્યાસ કરવા જેવો છે. તો એને સ્વ શું ને પર શું એનો કાંઈક ખરો વિચાર આવે. બાકી તો વિચાર છે, ખરો વિચાર છે નહીં. એ સિવાયનો જે સ્વપરનો વિચાર, એ ખરો વિચાર નથી. એ બધું એક ઉદયના પ્રવાહમાં તણાઈને કલ્પિત રીતે વિચારવામાં આવે છે. એ કલ્પના છે, ખરું વાસ્તવિકતા એમાં હોતી નથી. પણ સ્વપર સંબંધીના વિચારની કલ્પના જીવને ચાલે છે. એ કઈ એમ છે, એવું આવે છે ને કે આ બધું સમજાય છે, વિચારાય છે, અને એ બધી કલ્પના થાય છે જીવને. એને સમજાતું નથી, સમજાય એની કલ્પના થાય છે. વિચારે છે એમાં એમ માને કે સ્વપરનો વિચાર થાય છે, ન્યાયસંગત થાય છે, યુક્તિ તર્ક આગમથી થાય છે, કે બધું તારી કલ્પના થાય એમ છે. અને કલ્પનાના વંટોળે ચડેલો છું, ક્યાંય ઠરીને ઠામ થઈ શકે એવું છે એ પરિણામ નથી થયું. તો પછી જોઈ યથાર્થ રીતે ખ્યાલમાં આવે, ખ્યાલમાં આવે છે, પણ એમાં પણ યથાર્થ રીતે ખ્યાલમાં આવે તો એનું દુઃખી આવીને એને રે નહીં. અરે આ તો નફો કરવા જતા નુકસાન છે, હે કહેવાની કાંઈ જરૂર નથી. પણ થાય છે કે નહીં એટલું તપાસવાથી હું છે, એટલી વાત છે. એનું લક્ષણ છે, વાત થાય છે એમાં હાથું થાય છે, ખોટું થાય છે એનું આ લક્ષણ છે. નફો કરવા જતા જો કોઈને નુકસાન થાય તો એનું દુઃખી આવીને એને શું લાગવાય. તો પંડિતજી આ વખતે આવ્યા ત્યારે બહુ સારો દાખલો લીધો હતો, અને એ બહુ પ્રેક્ટિકલ થાય છે. એને જ્યારે કોઈ પણ માણસ કોઈ વિષયમાં કોઈ પણ ચીજને હાંસલ કરવાની પાછળ પડે છે, ત્યારે એ પ્રકારના કોઈ પણ પ્રકારના એ પ્રકારના રસમાં નિંદ્રાનું ઘટવું અવશ્ય થાય છે. કેમ કે ચિંતા એક એવી ચીજ છે કે એ નિંદ્રાના દુશ્મન છે. એ સંબંધીની ચિંતા થઈ ને એમ પછી જગતના પદાર્થોની તે ચિંતા કરી છે, આર્થ ધ્યાન કર્યા છે, અને તારી ઊંઘ ઉડી ગઈ છે. છોકરાને 5 ડિગ્રી તાપ ચડ્યો હોય એમ કે આખી રાત બેસવું છે, આજે પણ મટકું મારે ને ક્યાંક તાવ વધી જાય તો ઉપાધિ થાય. આત્મા તાવ લાગી